તારીખ 20/4/1989 શ્રી મદ્રાચંદ્ર બોધવચન ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 2.
આત્મશ્લાઘાનો જેને અભિપ્રાય હોય છે એને એવી ચિંતા થાય છે, એવું ચિંતન ચાલે છે. એ અભિપ્રાય પણ કર્તવ્ય નથી અને વિકલ્પ પણ કર્તવ્ય નથી, બંને લેવું ચિંતનમાંથી. મારી પ્રશંસા થાય તો આત્મશ્લાઘા એટલે પોતાની પ્રશંસા, પોતાની આવું કીર્તિ વધે, મહત્વ વધે, બધું એમ આવી જાય. પણ એ થઈ જાય તો એની સામે જ વાત છે, નુકસાન થાય છે, થાય તો નુકસાન થાય છે. જીવ નુકસાન સમજે તો નુકસાનથી બચવા માટે જાગૃતિ આવે, જાગૃતિ આવે, એટલી જાગૃતિ આવે એટલો તફાવત ફરક પડે. પછી આ બાજુ 51 નંબર છે, એક ચિત્તે આત્માથી આવો પ્રત્યક્ષણ. 17મા વર્ષ પહેલા આ લખાણ છે. અનેક પ્રકારના બોધ વચનો લખ્યા છે પણ એમાં આવા પરમાર્થ વિષય પણ આવી ગયા છે વચનો. એક ચિત્તે આત્માથી આવો, એકાગ્રતાથી આત્માનું ધ્યાન કરો, પ્રત્યક્ષ અનુભવ થશે. એનાથી અનુભવ થશે એવું નહીં, પ્રત્યક્ષ અનુભવ થશે. સંસ્કાર લઈને આવેલા છે એટલે એમની જે વિચારધારા છે એ સમ્યક દર્શન થયા પહેલાં 10 વર્ષે પણ એમની જે વિચારધારા છે એ કેટલી સુસંગત છે એ બધું આમાંથી નીકળે છે. જેમ કોઈ જ્ઞાન દશામાંથી લખે એવી જ વાત એમણે પૂર્વ ભૂમિકામાં લખી છે. તે ઉપાયથી ચાલો જેમ બને તેમ આત્માને ત્વરાથી આરાધો. 13મે પાને 104 જેમ બને તેમ આત્માને ત્વરાથી આરાધો. આત્માનું આરાધન કરવામાં શીઘ્રતા, ઝડપ એ પુરુષાર્થ સૂત્ર વિષય છે. જેને પુરુષાર્થનું જોર છે, રુચિનું જોર છે, એ અત્યારે જ મોડું પણ અત્યારે જ આરાધન કરવું છે, આ જ સમયે વર્તમાન સમયમાં જ આરાધન કરવું છે, એ પ્રકારનું પરિણામ આવે છે. ઉપદેશાત્મક વચન પદ્ધતિ છે આરાધો, પણ એમાં પોતાનો ભાવ આવી જાય છે. એ બધા વચનોમાં 10-10માં એ વાત નથી છે. 108માં છે, સ્વદ્રવ અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જોવો. સ્વદ્રવ અને અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જોવો એ ભિન્ન જ્ઞાનનો વિષય છે. એની અંદર સ્વદ્રવ અને અન્ય દ્રવ્ય ભિન્ન છે એમ વિચાર કરો એવું નથી. એ વાક્યની અંદર મર્મ છે એ એટલો છે કે જોવાની વાત છે. જોવું એટલે અવલોકન કરવું. સવારથી સાંજ સુધી શરીરાદિ અન્ય દ્રવ્ય સાથેનો વ્યવહાર ચાલે છે જીવને, અને જે કાંઈ જીવ વ્યવહાર કરે છે એમાં અન્ય દ્રવ્યની ભિન્નતા એને દેખાતી નથી. એને કહે છે કે અન્ય સ્વદ્રવ્ય અને અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ. અન્ય દ્રવ્યનો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાંથી સ્વદ્રવ્યમાં પ્રવેશ નથી, અને જ્ઞાનમય એવું જે સ્વદ્રવ્ય છે આત્માને જ્ઞાનથી જોવો, તો જ્ઞાનનું ક્યાંય પણ પર પદાર્થની અંદર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પ્રવેશ નથી. એ રીતે સ્વદ્રવ્ય અને અન્ય દ્રવ્યને ભિન્ન ભિન્ન જુઓ. વિચારમાં તો સમજાય એક જડ છે એક ચૈતન્ય છે, માટે ચૈતન્ય અને જડ ભિન્ન ભિન્ન છે ખ્યાલમાં આવે છે એમને, એ વિચાર માત્ર થયો. એનાથી થોડું આગળ, એટલું જ નહીં પણ એનાથી થોડું આગળ એ એમ આવી જશે કે પોતાની પ્રવૃત્તિમાં પોતાના ચાલતા પરિણામમાં સ્વદ્રવ્ય છે ત્યાં અન્ય દ્રવ્ય નથી, અન્ય દ્રવ્ય છે ત્યાં સ્વદ્રવ્ય નથી. જેમ બે માણસ હોય, શાસ્ત્રમાં એક દૃષ્ટાંત આવે છે, એક લંગડો હોય ને એક આંધળો હોય, તો લંગડાની દૃષ્ટિથી આંધળો ચાલતો દેખાય એને દોરતો હોય અથવા એના ઉપર બેસી ગયો હોય, લંગડો છે એ ખભા ઉપર બેસી ગયો હોય, ચાલતો હોય આંધળો, કોઈને એમ લાગે કે આંધળો દેખતો લાગે છે, પણ ઉપર જે બેઠો છે લંગડો ચાલી નથી શકતો, એ એને કહે છે હવે જરાક ડાબો ચાલજે, હવે આ બાજુ વળી દેજે, હવે જમણે વળવાનું છે, હવે ડાબું વળવાનું છે. તો કોઈ એવી ભૂલ નથી કરતો કે આંધળો દેખે છે કે શું, આંધળો નથી દેખતો. એમ જડ છે એ આંધળું છે, ચૈતન્ય દેખતું છે. જડની પ્રવૃત્તિ જોઈને કોઈ ભૂલ કરે કે આમાં જડ કાંઈ દેખી રહ્યું છે કે શું છે, જડ ખાય છે, ભૂખ લાગી, ખાધું, માણસે ખાધું, કોણે ખાધું, જીવે ખાધું કે નહીં, જીવે નથી ખાધું, વેદના છે શરીરમાં, વેદના થઈ, આત્માને વેદના થઈ કે નહીં, વેદના શરીરનો ધર્મ છે, આત્માનો ધર્મ નથી. એ જડ છે એનામાં દ્રષ્ટિ નથી, એ તો આંધળું છે, ચેતન દેખતો છે. એકનું બીજામાં કાર્ય છે એ ભૂલ કરી જાય, ભૂલ કરી નાખે છે, એને ભિન્ન ભિન્ન જોવો. ચાલતા કાર્યમાં બંનેના કાર્યની ભિન્નતા જુઓ, તપાસો, ન દેખાય તો તપાસો, તપાસીને એને જુઓ કે ભિન્ન ભિન્ન છે કે નહીં. પરિણામ એ આવશે કે ભિન્નતા જોતા અન્ય દ્રવ્યના કાર્ય સંબંધીનું જોર તૂટી જશે. અન્ય દ્રવ્ય સંબંધિત કાર્ય કરવાના જે રાગનું જોર છે, એ પરિણામમાં રાગનું જોર છે એ એકદમ તૂટી જશે. તો ભિન્ન છે, ભિન્ન છે તો કરી શકાતું નથી, કરી શકાતું નથી તો એનો જે જોર ખાઈને રાગ આવે એ રાગનું જોર તૂટે છે. રાગ તરફ નથી તૂટતો, પહેલા રાગનું જોર તૂટે છે, એટલે એ શિથિલ થાય છે, નિર્બળ થાય છે, પછી નાશ પામે છે, એવો એનો ક્રમ છે નાશ થવાનો. એનો ફળ સ્વરૂપે સ્વદ્રવ્યને અન્ય દ્રવ્યને ભિન્ન ભિન્ન જોવાના ફળ સ્વરૂપે આ પ્રયોગનો વિષય છે. એ પ્રયોગનું ફળ એ આવશે કે રાગની તાકાત ઘટશે, રાગનું જોર ઘટશે, રાગ નિર્બળ થઈ જશે, એ અભાવ થવાને લાયક થશે. પછી 109 સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાવ. રક્ષક થવું એટલે સંભાળવું. આમ તો સ્વદ્રવ્યો જે સ્વસ્વભાવ, તે આત્મા પોતે સ્વયં રક્ષિત છે, આત્મા પોતે જ સ્વયં રક્ષિત છે, પણ એની ખબર નથી કે આ સ્વયં રક્ષિત છે પોતે, એટલે પોતે ભયવાન થાય છે કે મારું શું થશે, ભવિષ્યમાં મારું શું થશે, ક્યારે મારું શું થશે, કોને ખબર કેવી રીતે શું થશે, ક્યારે કઈ આપત્તિ આવી પડશે, કેવી જાતની આપત્તિ આવી પડશે કાંઈ ખબર નથી. આવી રીતે ભયાન્વિત જીવ હોય છે સંસારમાં, ત્યારે એને ગમે તેવા અનિષ્ટ પરિણામથી, દૂષિત પરિણામથી દૂર કરવો, એને એની રક્ષા કહેવામાં આવે છે. દૂષિત પરિણામથી અથવા દૂષિત થતો રોકવો એ એની રક્ષા છે. અથવા એમાં એના સુખની હિંસા થાય છે, શાંતિની હિંસા થાય છે અને અશાંતિ થાય છે. એ શાંતિ જળવાઈ રહે એવું જે કાર્ય એને એનું રક્ષણ કહેવામાં આવે છે અને એ ત્વરાથી કરવા યોગ્ય છે. એ બધી લાંબી લાંબી વાતો છે કે પોતાને જેવો છે એવો સંભાળી લે, જેવા સ્વરૂપે છે એવા સ્વરૂપે, એવા સ્વરૂપની જાગૃતિમાં આવીને એની સંભાળ કરે કે હું આવો જ છું. અચલ સ્વરૂપ પ્રત્યેના અચલિત પરિણામ રાખે એ એનું રક્ષણ છે. એના ભાવ પ્રાણની હિંસા નથી થતી એ એનું રક્ષણ છે. અને એ તર ત્વરાથી કરવા યોગ્ય છે એટલે વર્તમાનથી જ કરવા યોગ્ય છે. ત્વરાનો અર્થ વર્તમાનથી જ, અત્યારથી જ એ કરવા યોગ્ય છે. અત્યારે જ મારે મારો આત્મા સંભાળવા જેવો છે કે હું જ્ઞાતા દ્રષ્ટા છું અને રાગ સાથેનું એનું જે એકત્વ છે એ સંબંધ તોડી નાખવા જેવો છે. એનાથી એને અનંત દુઃખ છે. રાગના એકત્વરૂપ પરિણામમાં જીવને અનંત દુઃખ છે, એના અનંત સુખનો એમાં ઘાત છે, એની રક્ષા છે. સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થવો આ પણ બહુ માર્મિક વિષય છે. પોતાને વ્યાપક ભાવથી અનુભવ કરાય છે. અનુભવમાં પોતાની વ્યાપકતાનો અનુભવ છે કે મારા સ્વક્ષેત્રમાં હું વ્યાપેલો પ્રત્યક્ષ અનુભવ ગોચર થાઉં છું, જોડે રહેલા શરીરમાં પણ હું વ્યાપતો નથી. પછી બીજે તો વ્યાપવાનો સવાલ ઊભો થતો નથી. પણ જે શરીરાકારે આત્મદ્રવ છે ક્ષેત્રમાં, જેવો શરીરનો આકાર છે એવું જ આત્મના વસ્તુનો આકાર છે, તો પણ વ્યાપકપણે હું મારા પ્રદેશમાં છું, મારા જ્ઞાનાદિ ભાવમાં વ્યાપકપણે છું અને એવી વ્યાપકતાથી મારું અસ્તિત્વ છે. મારા જ્ઞાનમય વ્યાપકપણાથી મારું અસ્તિત્વનું ગ્રહણ છે મને. એ રીતે અત્યારે જ ત્વરાથી, એટલે અત્યારથી જ વ્યાપકતા ગ્રહણ કરો. ત્વરાથી અત્યારે જ વ્યાપકતા ગ્રહણ કરો. વ્યાપવામાં શરીરાદિમાં તો વ્યાપતો નથી, પણ રાગાદિ ભાવમાં પણ મારો જ્ઞાન ભાવ, મારો ભાવ વ્યાપતો નથી, મારો આત્મભાવ વ્યાપતો નથી. આ વ્યાપકતા અહીં સુધી કામ કરે છે. એ હું સ્વદ્રવ્યનું વ્યાપકપણે અનુભવન વર્તમાન સમયથી કરવું એવી પ્રેરણા છે. વ્યાપક પણ પોતે છે અને વ્યાપ્ય પણ પોતે જ છે. શબ્દ બે છે, વસ્તુ એક જ છે. વ્યાપ્ય અને વ્યાપક બંને એક પોતે જ છે. વ્યાપક પણ પોતે છે, વ્યાપે પણ પોતે છે. પોતે પોતામાં વ્યાપેલો છે, પોતાથી બહાર ક્યાંય વ્યાપેલો નથી. દ્રવ્યમાં કોઈ વ્યાપી શકે અને વ્યાપી વ્યાપકતાનો અભાવ હોવાને લીધે કર્તા કર્મ પણ આનો અભાવ છે, એથી કોઈ પણ જાતના સંબંધનો અભાવ છે, કોઈ પણ સંબંધ રહેતો નથી. તદ્દન ભિન્નતા ઉભી થાય છે. હા, ભિન્ન પડે છે. જે સ્વદ્રવ્ય અને અન્ય દ્રવ્યને ભિન્ન જોવું છે એમાં વ્યાપકતા નથી દેખાતી અન્ય દ્રવ્યમાં પોતાને, રાગમાં પણ પોતાની વ્યાપકતા નથી દેખાતી. ભેદ જ્ઞાનનું આ મુખ્ય પડખું છે. ભેદ જ્ઞાનનું આ મુખ્ય પડખું છે. અહીંથી ભેદ જ્ઞાન શરૂ થાય છે. જે આત્મા પોતે જ્ઞાનમય સત્તાધારી છે, એ જ્ઞાનમય સત્તા જુદી કેવી રીતે પડે છે? કે પોતાની વ્યાપકતાથી જુદી પડે છે કે હું મારા જ્ઞાનમાં જ વ્યાપું છું, મારા જ્ઞાન સિવાય રાગ અને શરીરમાં હું વ્યાપતો નથી, એવી પોતાની વ્યાપકતાનો, પોતાની હયાતીમાં પોતાની વ્યાપકતાનો અનુભવ કરે ત્યારે એને વેદકતા જે તિરોભૂત થઈ ગઈ છે, જ્ઞાનમાં જ્ઞાનનું વેદન છે જે તિરોભૂત થઈ ગયું છે, એ વેદન આવિર્ભાવ થવાનો અવસર આવે. જો વેદનની નજીક જાય તો વેદન, આ વેદન ઇન્દ્રિય વિનાનું, ઇન્દ્રિયના આધાર વિનાનું ને નિમિત્ત વિનાનું હોવાથી એની પ્રત્યક્ષતાનો પત્તો લાગે. આમ ભિન્નતા, વ્યાપકતા, વેદકતા અને પ્રત્યક્ષતા અભેદ થાય ત્યારે ભેદ જ્ઞાન સફળ થઈ ગયું. આ ભેદ જ્ઞાન સિદ્ધ પદનું મૂળ છે. ભેદ વિજ્ઞાન અથવા સિદ્ધા સિદ્ધા એ કે ભેદ વિજ્ઞાનથી સમ્યક દર્શન થાય છે એમ ન કહ્યું, કેમ કે કહેવાની જરૂર નથી. અને સમ્યક દર્શન કોઈ ધ્યેય નથી, ધ્યેય તો સિદ્ધ પદ નથી. આ જો ભેદ વિજ્ઞાન થયું, ભેદ જ્ઞાન થયું તો સિદ્ધ પદ સીધું પહેલેથી રિઝર્વ થઈ જાય છે. ભેદ વિજ્ઞાનમાં સિદ્ધ પદનું રિઝર્વેશન છે ને, આરક્ષણ. અહીંયાથી અગાઉથી તમારું રિઝર્વેશન એડવાન્સ બુકિંગ આવે, વેદ વિજ્ઞાનનો સ્ટેજ છે એડવાન્સ બુકિંગ. ખરેખર તો મુમુક્ષુઓ વચ્ચે ભેદ વિજ્ઞાનની ચર્ચા ચાલવી. ભાઈ તમે ભેદ વિજ્ઞાન કરો છો, જે માણસ પૂછે કેમ તમે મળે ત્યારે શું પૂછે, કેમ તબિયત તમારી બરાબર છે ને એમ પૂછે, સાજા નરવાતો છો ને, મજામાં છો ને એમ પૂછે છે ને, વ્યવહારથી એક મુમુક્ષુના આ એક વ્યવહાર હોય. કેમ ભાઈ ભેદ વિજ્ઞાન ચાલે છે, કેવું ચાલે છે, કેમ ચાલે છે, કેટલો પ્રયત્ન થાય છે, પ્રયત્નમાં કાંઈ મુશ્કેલી આવે છે, કોઈ ચર્ચા નથી એની. જે સ્વાધ્યાયનું કેન્દ્ર સ્થાન કાર્ય પદ્ધતિનું, સ્વાધ્યાયમાં, સ્વાધ્યાય તો એક બાહ્ય ક્રિયા છે, પુસ્તક લઈને મંદિરમાં બેસવું કે સ્વાધ્યાય વર્ગમાં બેસવું, વાતચીત કરવી, વિકલ્પ કરવા, એ બધી બાહ્ય ક્રિયા છે. વાત તો બોધને અંદરમાં ઉતારવાનો છે, આ અંતરંગ ક્રિયા છે બરાબર. અને એ અંતરંગ ક્રિયાનું સાધન એક ભેદ જ્ઞાન છે, બીજું કોઈ નથી. અંદરમાં બોધને ઉતરવાનું એક જ સાધન છે, એક જ ચાવી છે, એક જ ઉપાય છે, એક જ માર્ગ છે, બીજું કાંઈ છે નહીં. એની ચર્ચા નથી, ચર્ચા કરવી તો એની કરવા જેવી છે. જ્યારે તમને, તમે રોજ તમારા પુત્રને પૂછો તને કામ સોંપ્યું તો કર્યું કે નહીં, તો એમ કે ના ના નથી કર્યું, પૂછશો કેમ ન કર્યું કે બીજા ઘણા કામમાં રહી ગયું, કાંઈ વાંધો નહીં, અમે કાલે જરાક યાદ કરીને, ખ્યાલ કરીને, ખટકો રાખીને કાલે કરી લેજે. બીજે દિવસે સાંજે પાછા પૂછો કેમ ભાઈ બધું કામ થઈ ગયું, તો કે ના ના કેમ કે હા ભૂલાઈ જ ગયું, કે આ તારા મહત્વનું કામ છે, હવે કાલ નહીં ભૂલાવવું જોઈએ. કેટલા દી કહેશે તમને, ભૂલી ગયો, નથી થયું, નથી થયું, કેટલા દિવસ કહેશે એ. એક દિવસ તો એને બી શરમ થશે કે હું ક્યાં સુધી કહું હું મેં નથી કર્યું, કામનું મહત્વ બતાવો તમે. એમ રોજ અંદરો અંદર પૂછવાની જયારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તમે કેટલા દિવસ એમ કહો કે આજે હું નથી કરતો, હવે હું આજે કાંઈ નથી કરતો, હું કાંઈ નથી કરતો, ન પૂછો એમાં ફૂલ ચાલે છે. ચર્ચા ન ચાલે તો એમાં ફૂલ ચાલે છે, પણ ચર્ચા ચાલે તો ક્યાં સુધી ચાલે. શું વાંધો છે આમાં, કાંઈ વાંધો તો છે ને. આ તો હિતના રસ્તે તમારે જાણવું છે ને મારે જાણવું છે, બે સાથે આપણે જવા માટે બે સાથે બેસીએ છીએ, હિતના રસ્તે સાથે જવા માટે સાથે બેસીએ છીએ. એક માર્ગે જવું છે. પછી એ માર્ગે જવામાં તમે ચાલો છો કે નહીં, તમે ચાલવાનું શરૂ કર્યું કે નહીં, ચાલ્યા તો કેટલું ચાલ્યા, એમાં શું વાંધો? એવું છે કે જ્યાં સુધી પોતે નિર્ણય કરતો નથી ત્યાં સુધી કામનો પ્રારંભ થતો નથી. ચર્ચા કરવાની તો એટલા માટે વાત લીધી છે કે નિર્ણયમાં તો આવે કે હવે અમારે કરવું જ છે, આ કરવું જ છે, એ નિર્ણયમાં તો આવે પછી શરૂ થશે. પહેલો તો નિર્ણય જ નથી કે કરવું જ છે કે કેમ. આમ સ્વાધ્યાય કરે છે કે બરાબર વેદજ્ઞાન એટલે બરાબર છે. સંવરનું કારણ જ વેદજ્ઞાન કીધું છે સમયસારમાં. તો સમયસાર સંવર અધિકાર શરૂ કર્યો ત્યારે કુંકુંદાચાર્યજીને કહ્યું કે આ સંવરનું કારણ છે. અને એમાં જ આ કળશ લીધો, ભેદ વિજ્ઞાન તો સિદ્ધા સિદ્ધા એ કહ્યું છે અમરચંદ્રાચાર્ય. સંવર અધિકારનો કળશ છે 130 કે 131 કળશ. પણ એ સારું લાગે છે અને એ ઉપર ઉપરથી સારું લાગે છે એમાંથી આ જીવ સંતોષાઈ ગયેલો છે. એટલે કામની શરૂઆત નથી કરતો. બહુ બધો વાતો સાંભળે, બહુ બધો થોડી વાતો કરે, કામ શરૂ નથી કરતો. એનું કારણ કે નિર્ણય નથી કે કામ શરૂ કરવું છે, અત્યારે જ શરૂ કરવું છે, બહુ જરૂરી છે ને આજે જ શરૂ કરવું છે, અત્યારે જ શરૂ કરવું છે, એ હદ ઉપર નથી આવતો. આ જે શીઘ્ર વાત છે ને, એ જે ત્વરા ત્વરા શબ્દ લીધો છે એમાં આ વાત છે, અત્યારે આ કરવા જેવું છે, એને ઉધાર રાખીશું. એવું જ થઈ જાય છે, મનોરંજન જેવું થઈ જાય છે, ગમે છે, પછી એ વાત તદ્દન વિસ્મૃત થઈ જાય છે, સ્મરણ પણ રહેતું નથી બીજા ઉદયના કાર્યોમાં. પણ એવું છે કે અસરળતા છે, સરળતાની અંદર એ પ્રકાર એ પ્રશ્ન નથી, એ તકલીફ નથી. સરળતામાં તો જ્ઞાનીઓ એવી સરળતા સેવે છે, આ તો જે મુમુક્ષ છે, પત્રો આપણે વાંચશું એટલે ખબર પડશે કે કેટલી બધી સરળતા છે એમને, કે મારા આવા પરિણામ છે, મારા આવા પરિણામ છે, મારા આવા પરિણામ છે, મારા પ્રવૃત્તિમાં આવા પરિણામ છે, મારા ઉદયમાં આવા પરિણામ છે, એવું બધું લખે છે. પોતે જ્ઞાની છે અને જેને લખે છે એ મુમુક્ષુ કુટીનો નીચા દરજ્જાનો જીવ છે, તો એને લખે છે. સરખે સરખાને લખવું કે પોતાથી વિશેષ હોય એને પોતાના પરિણામ બતાવવા, એ તો બહુ સહેલી વાત છે, એ તો એથી ઓલી તો અઘરી વાત છે. પોતાથી નાનો હોય એના એની પાસે નાનક દેખાડવા જેવી વાત છે, મોટો હોય એની પાસે નાનક દેખાડવામાં કંઈ અઘરવ નથી. એને તો એટલી હદે સરળતા રાખી છે, શ્રીમદજીની સરળતા જુઓ તો એટલી હદની સરળતા છે. અને એ પુરાવો છે, આ પત્રો છે એમની સરળતાનો પુરાવો. કેમ એટલી સરળતા આવી કે એ એક એવા જ ખ્યાલમાં હતા કે હું શા માટે આ ભાવમાં પૂર્ણ ન થઈ જાઉં, અથવા હું કેમ જલ્દીને જલ્દી પૂરો પરિપૂર્ણ દશાને પ્રાપ્ત ન કરું, બહુ બધું આયુષ પૂરું થશે તો તરત બીજા ભાવમાં પકડી લઈશ, પણ હવે લાંબો કાળ ન જોઈએ મારે. એટલી બધી ઝડપ કરવાના ખ્યાલમાં પોતે દોષ માત્ર ન જોઈએ, ગમે તેવો દોષ હોય તે દોષને પ્રગટ કરવો, એ કઈ ખ્યાલમાં છે પોતે? દોષને પ્રગટ કરો, ફરીને દોષ થવામાં છેવટે જાગૃતિ તો આવવાની જ છે. જાગૃતિ આવશે એટલે એના રસનો ઉપર ઘા પડશે. દૂષિત પરિણામનો જે વિરાધક પરિણામનો જે રસ છે એનો ઉપર મોટો ઘા પડે છે. બસ જ્યાં રસ નિરસ થયો પરિણામ, પછી કોઈ શક્તિ નથી એ પરિણામમાં. પરિણામની શક્તિ તો પરિણામના રસને લીધે છે. જ્યાં જે પરિણામનો રસ નિરસ થયો એ શક્તિ ગઈ, એની ખલાસ થઈ ગઈ, ગળી ગઈ. એમને તો ઘણી વાતો એમના જીવનમાંથી મળે છે, એમનું જે જીવન જીવી ગયા એમાંથી ઘણી વાતો મળે છે જે પત્રમાં વાત બહાર આવી. પોતો નથી કરતો એ તો બરાબર છે, કબૂલ, પણ આજે નથી કરતો કાલે પાછું પૂછું કેમ ભાઈ શરૂ કર્યું તમે, તમે કેટલા દિવસ ના પાડશો? જો તમે એકલા હોય ને કોઈ સંગ ન હોય તો એટલો પણ સાથ નથી મળતો. આ તો સાથીદારના સાથનો સવાલ છે. તમે નથી શરૂ કરતા, તમને સાથ આપે છે પૂછીને કેમ શરૂ કર્યું, તમે કેવી રીતે શરૂ કર્યું, ક્યાંથી શરૂ કર્યું, કયા વખતે શરૂ કર્યું? ઉદય તો સતત ચાલુ છે, કોઈને કોઈ ઉદય માંથી શરૂ કરવું પડે છે. સાણંદ ધારાવાહી ચાલે છે ઉદય. તો જે તમે એક લગ્નથી ઉદયમાં ઘૂંચાઈ જવાય છે એમાં ફરક પડશે, પડે છૂટકો છે. સ્વાધ્યાયના વિચારો છૂટ્યા પછી એકાકાર થઈને ઉદયમાં જાય છે, અથવા તો ક્યારેક વિચાર કરી લે છે, પણ એ તો અલ્પજીવી નીકળે છે, ક્ષણજીવી નીકળે છે. પ્રયોગને અર્થે તો એનું કોઈ મૂલ્ય નથી, પ્રયોગ પાસે એનું કોઈ મૂલ્ય નથી. થોડો વિચાર તત્વનો આવી જાય તો એનું મૂલ્ય નથી. એ તો ઝાકળના બિંદુને જેમ ઘડીકમાં ઉડી જશે, વિચાર આવીને ઉડી ગયો તો ઝાકળ ઉડી જાય એવી રીતે ઉડી જશે. પ્રયોગમાં તો શક્તિ કામ કરે છે આત્મા, એટલે પુરુષાર્થનો એ તબક્કો શરૂ થઈ જાય છે. પ્રયોગમાં તો શક્તિ કેવું કે પુરુષાર્થ કે જલ્દી નહીં જાય, વિચાર છે એ વિલીન થઈ જશે. પ્રયોગનું આ જે પુરુષાર્થ કાર્ય થયું એનું મૂળ ઊંડું જવાનું. અને એ તો જ્યાં સુધી શરૂ નથી થયું ત્યાં સુધી એમ લાગે છે કે નથી થતું, નથી થતું, નથી થતું, કરવું છે ને નથી થતું. શરૂ થયા પછી જેમ તમે કોઈ ચીજ ભાવે છે એ ખાધી પછી એનો રસ લાગે એવી ચીજ છે. પછી શું તમે ખાવાનું શરૂ કર્યું શું અને એનો રસ ચાખ્યો પછી ભાવ્યો ભાવ્યો એટલે તમે ચાલુ કરી દીધું, પછી તો વધુ ખાવાનું મન થયું. એવી જ ચીજ છે આ કે જેવો એનું કાર્ય શરૂ થયું એટલે એનો રસ લાગશે, ત્યારે આ તો બહુ બહુ મજાનું કામ છે, ઘણું સારું છે. જે ઓગે ઓગે સાંભળ્યું છે કે આ અલૌકિક માર્ગ છે, અલૌકિક લાઈન છે, અલૌકિક દિશા છે, એ વાસ્તવિકતા એને દેખાશે ત્યાં પછી, પછી એની વાસ્તવિકતા હાથમાં આવશે અને એનો રસ ઓર લાગશે. એ રસ જે ચડશે એ અંદરથી પછી પાતાળ ફોડવાની વાત છે. કેમ કે પછી તો જેમ જેમ ઊંડો ગયો હવા બદલતી જાય છે, જેમ જેમ જીવ આત્માને સમીપ આવે છે તો આ તો નંદનવન છે આત્મા, એની સુગંધને એની શીતળતા, નંદનવનની સમીપ જેમ જેમ જાય એમ સુગંધને શીતળતા બધું બધું આવતી જાય. તો એને વધારે પ્રતીતિ થાય છે, બરાબર છે, હું આ રસ્તે જાઉં છું, બરાબર છે, સુગંધ વધી, ઠંડક વધી, સુગંધ વધી, ઠંડક વધી, પૂછવું નહીં પડે કોઈ, એમ એનો રસ ચડે છે. એ તબક્કો છે વ્યાપકતાથી આગળ ચાલવાનું. સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાવ, ધારણ કરવું એટલે હું પણે આશ્રય કરવો, એને ધારણ કર્યું કહે છે. હું પણે આશ્રય કરવો એ પણ સત્તાને ગ્રહણ કરવાનો વિષય છે. રુચિના વિષયમાં એ વાત લીધી છે કે રુચિ જેમ સમ્યક દર્શન સત્તાને ગ્રહે છે, સમ્યક દર્શન એટલે શ્રદ્ધાનું કાર્ય, ચૈતન્ય સત્તાનું સ્વયંરૂપે ગ્રહણ કરવું એટલું છે, તો એનો જે પ્રયત્ન છે એનું નામ રુચિ છે. ગ્રહણ કરવાનો પ્રયાસ પૂર્વની ભૂમિકામાં એનું નામ જ રુચિ છે, બીજું કોઈ નથી. એક તો રાથી થા દર્શન શ્રદ્ધા પ્રધાન વિષય છે, ભાષાની શ્રદ્ધા શ્રદ્ધા પ્રધાન ધારક થવું એટલે હું પણ ગ્રહણ કરું, સ્વદ્રવ્યને હું પણ ગ્રહણ કરી લેવું ત્વરાથી એકદમ ઝડપથી. એટલે કે પતંગિયાનું એમાં દ્રષ્ટાંત લીધું છે કે પતંગિયો દીવાના વખાણ કરવા રોકાતું નથી, કે દીવો બહુ સારો છે, દીવો બહુ સારો, દીવો બહુ સારો, એ તો સીધું દીવાને જોવે એટલે ઝપટ મારીને અંદર પડે, ભલે પોતે બળી જાય, એ વિચાર નથી કરતો હું બળીશ કે જીવીશ કે મરીશ, એટલી બધી એને રૂચિમાં આવે છે, ખાક થવા માટે પડે છે. આ રૂચિનું દ્રષ્ટાંત બહુ સરસ છે. એવી જે તીવ્ર રૂચિ જેવું પડે છે, અનુકૂળતા પ્રતિકૂળતા કાંઈ નથી, ફટાફટ ઉડાવે છે. જે કાંઈ બાધક કારણ અનુકૂળતાનું હોય કે બાધક કારણ પ્રતિકૂળતાનું હોય, ફટાફટ ઉડાવે એનું નામ રૂચિ. અહીંયા ત્વરાથી લેવું છે એનું નામ ત્વરા. દ્રષ્ટાંત આજે વાંચ્યું છે પરમાત્મા ચિંતામાં. તરનારને તો સપાટી ઉપર તરવાનું છે, પાણી નીચે કેટલું ઊંડું છે એની સાથે એને શું સંબંધ છે? કઈ સંબંધ નથી. એમ જે ભિન્ન પડે છે વેદ જ્ઞાન થી, જે ભિન્ન પડે છે એટલે તરે છે, તરે છે એને કેટલા કોનાથી ભિન્ન પડવું છે એનો શું પ્રોબ્લેમ છે, શું સમસ્યા છે? કે ભાઈ પહેલા ગરીબાઈ હતી ને હવે શ્રીમંતાઈ થઈ ગઈ, શ્રીમંત થયા એટલે હવે તકલીફ થાય છે એમ થતું હશે આમાં, કે એ કાંઈ પ્રશ્ન નથી. થોડા સંયોગ હોય કે વધારે સંયોગ હોય, જેને ભિન્ન પડવું છે એને સંયોગ થોડા વધારેનો પ્રશ્ન નથી, કેમ કે એને તો તરવું છે, જુદું તરવું છે, જેમ તારવે છે એમ જુદું કરવું છે, ભીન પડવું છે. એ પાણીના પ્રવાહની સાથે એને કાંઈ સંબંધ નથી, ઊંડું છે કે છીછરું છે પાણી, એ તો ઉપર તરે છે. 6 ફૂટ ઊંડું હોય તો ઉપર તરે છે, અને 600 ફૂટ હોય તો ઉપર તરે છે. એટલે જે કાંઈ બીજા વિચાર આવે છે કે આ કારણથી નથી થતું, આ કારણથી નથી થતું, એ વાત બરાબર નથી. વિચાર આવતો હોય કે અમુક કારણથી નથી થતું, કે ભાઈ ચિંતા થાય છે, ચિંતાનું કારણ છે, ચિંતા તારી ઊભી કરેલી છે, એને સાદી ભાષામાં ઉપાધિ કહે છે. તો ઉપાધિનો અર્થ શું? પોતે ઊભી કરે એનું નામ ઉપાધિ, કે બીજું કાંઈ? જેમ કોકનો ઝઘડો માથે લઈ ગયો તો એનો શું કહેવાય કે ભાઈ તું શું કરવા ઉપાધિ કરે છે? બીજી બે માથાકૂટ કરતા હતા તેમ જ પણ ઉપાધિ કરી, આ બસ એવું જ છે, બીજું કાંઈ નથી. 6 દ્રવ્યો એના પરિણામ શૃંખલાની અંદર વર્તી રહ્યા છે, જગતના 6 દ્રવ્યો છે ને 6 દ્રવ્યો એના પરિણામ શૃંખલાની અંદર વર્તી રહ્યા છે. તું શું કરવા ઉપાધિ કરે છે? કોઈ પણ દ્રવ્યના પરિણામની એ તારે, અને કરતો નિરર્થક છે, ઉપાધિ કરતો પણ એ નિરર્થક છે. એમાં કોઈ તારી ઉપાધિથી સાર્થકતા થવાની છે તો કોઈ વસ્તુ સ્થિતિ નથી. પરદ્રવ્યનું ધારક પણ થાય છે એમાં, એમાં પરદ્રવ્યનો ધારક થઈ જાય છે. પરદ્રવ્યનો ધારક હોય ત્યાં સુધી સ્વદ્રવ્યનું ધારક થતું નથી. સ્વદ્રવ્યના ધારકમાં પરદ્રવ્યના ની ધારક ત્વરાથી તજો જે 115 બોલાવ્યો એ એકબીજાના અનુસંધાનમાં છે. પરદ્રવ્યની ધારકતા ત્વરાથી તજો, અને સ્વદ્રવ્યનો ધારક ધરાતી થાવ. આની નિવૃત્તિ ને આની પ્રવૃત્તિ એકબીજાને સાપેક્ષ છે. પહેલા છોડો એમ કહેવાય છે, કેમ કે પહેલા કરેલું છે એટલે, પણ ખરેખર એક જ કાળ છે, બે કાળ નથી, એક જ સમય છે. 112 છે, સ્વદ્રવ્યના રમક. રમક એટલે લીન થવું, રમવું, જામવું, સ્થિર થઈ જવું. સ્વદ્રવ્યમાં તીવ્રતાથી, અત્યારે શીઘ્રતાથી જામી જાઓ. 116 મહિને સામે લીધું, પરદ્રવ્યની રમણતા દ્વારાથી સજો. એ અસ્થિ નાસ્તિ છે, જેમ પેલામાં અસ્થિ નાસ્તિ ધારકતામાં આવ્યો એમ અહીંયા રમણતામાં છે. નહીતર પરદ્રવ્યની લીનતા અને રમણતા ચાલુ રહેશે, એને નિષ્ફળ સમજીને અથવા નુકસાનનું કારણ સમજીને સ્વદ્રવ્યમાં જે બોલી મને એક આવી ગયું ને, અંદર ઘૂસી જા, એ રમવાની વાત છે, લીન થવાની વાત છે. અંદર ઘૂસી જા, સ્વભાવમાં અંદર તું ઘૂસી જા, ત્વરાથી એટલે જોરથી. અને એવું થાય છે, જોરનું થાય છે, એનું કારણ એ છે કે બહુ મજબૂત પકડ છે. મિથ્યાત્વ અને અજ્ઞાનની પણ આ જીવ ઉપર બહુ મજબૂત પકડ છે. અને જ્યારે પકડ મજબૂત હોય ત્યારે એને છોડાવવા માટે જોરથી જ એને ધક્કો મારવો પડે છે, એ વગર મજબૂત પકડ છૂટતી નથી. એટલે સમ્યક્તના કાળમાં પુરુષાર્થ જોર કરે છે, અથવા કોઈ અસાધારણ પુરુષાર્થના તબક્કામાં સમ્યક દર્શનની પ્રાપ્તિ હોય છે, અનુભવની પ્રાપ્તિ હોય છે. એનું કારણ એ છે કે એ વગર એકત્વ જે થઈ રહ્યું છે રાગથી, એ એકત્વ છૂટતું નથી. એ અનાદિનો સંસ્કાર છે, રૂઢ સંસ્કાર છે, અને ઘણો સૂક્ષ્મ છે છૂટવા માટે, અનભ્યાસે તો ઘણો કઠણ પણ છે. એટલે એના એથી વિરુદ્ધ જોર ઊભું થાય છે ત્યારે તૂટે છે, જોર વિના એ છૂટતું નથી. એ ત્વરાની અંદર જોર લેવો છે. એવી રીતે સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાવ, અને પરદ્રવ્યની ગ્રાહકતા ત્વરાથી તજો. 117માં છે, 113 અને 117નું અનુસંધાન છે. સ્વદ્રવ્યને ગ્રહવું, ગ્રહવું એટલે પોતાની હૈયાતીને, મોજૂદગીને, અસ્તિત્વને પ્રત્યક્ષપણે વેદવી, હૈયાતીનો અનુભવ કરવો, અસ્તિત્વનો અનુભવ કરવો, એને ગ્રહણ કર્યું એમ કહેવામાં આવે છે. રમણતામાં ચારિત્ર ગુણની મુખ્યતાથી વાત છે, તો અહીંયા શ્રદ્ધાથી મુખ્ય વાત છે. ગ્રહણ છે, સત્તાનું ગ્રહણ છે, એ શ્રદ્ધાનો વિષય છે. પરદ્રવ્યનું ગ્રહણ કરી રાખ્યું છે એને એકદમ શીઘ્રતાથી છોડી દો, અને સ્વદ્રવ્યને શીઘ્રતાથી ગ્રહણ કરો એમ કહેવું છે. એમાં પણ એક જ સાથે બધું છે, રમણતા પણ સાથે છે, ગ્રહણતા પણ સાથે છે, વ્યાપવું પણ સાથે છે, ભિન્ન થવું પરમા અને સ્વમાં અભિન્ન થવું એ પણ સાથે છે. સ્વદ્રવ્યની રક્ષકતા ઉપર લક્ષ્ય રાખો. લક્ષ્ય રાખો એટલે જ્ઞાનની ચોકીદારીનો વિષય છે કે મારા પ્રાણનું ઘાત થાય, ઘાત ન થાય એનું હું ધ્યાન રાખું, એની જાગૃતિ રાખું, એની ચોકસાઈ રાખું. જ્ઞાન પ્રાણ, જ્ઞાન શાંતિ, જ્ઞાન છે એ લક્ષ્ય રાખે છે, ચોકસાઈ રાખે છે, ચોકીદારી રાખે છે કે મારી હિંસા આવે મારે કરવી નથી. બહુ દુઃખી થયો, બહુ દુઃખી થયો પોતે પોતાના કારણથી, હવે મારે દુઃખી થવું નથી. આ મારું, મારી રક્ષકતા છે, એના ઉપર મારું લક્ષ્ય છે. જેનું લક્ષ્ય હોય છે એ એક એવી જાગૃત પરિસ્થિતિ છે લક્ષ્યની, જેમ કે વેપારની અંદર લક્ષ્ય હોય છે વેપારીનું, તો કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરે, ખરીદ કરે, વેચાણ હિસાબ કિતાબ રાખે, પણ ક્યાંય ભૂલથી નુકસાન થવું જોઈએ નહીં. જાણી જોઈને તો નહીં, ભૂલથી એ નુકસાન ન થવું જોઈએ એની વ્યવસ્થા રાખે. શું કેલ્ક્યુલેટર શું કરવા રાખે છે? સરવાળો બાદ બાકી ગુણાકાર ભાગાકાર કરતા તો આવડે છે, ટેલી કરી લઈએ કે આમાં હું ભૂલ્યો નથી ને. અત્યારે કેલ્ક્યુલેટર છે, નહીં તો બીજા હાથે હિસાબ કરાવી લઈએ. જો ભાઈ આ તૈયાર કર્યું છે, જરાક તપાસી દેજો, હું ભૂલ્યો નથી ને. હે, ટાળો મેળવી લઈએ. એકલો નીકળો હોય તો ટાળો મેળવી લઈએ. ટાળો અમારે ગુજરાતીમાં ટાળો કહે છે. ટાળો એટલે બીજી રીતથી એનું રિઝલ્ટ તપાસી લેવું. શું કે સાતમાંથી પાંચ જાય તો ચાર રીએ, તો ચાર સાતમાંથી પાંચ જાય તો બે રીએ, ચાર રીયા તો કેમ તપાસવું? પાંચ ને ચાર તો નવ થાય, એટલે પાંચ ને બે સાત થાય, તો પાંચ ને બે વાળો બે વાળો જવાબ સાચો છે. સાતમાંથી પાંચ જાય તો બે રીએ સાચું કેમ? કેમ કે બે ને પાંચ સાત થાય છે, માટે. બાદ બાકી સાચી કેમ? કે બાદ થઈ વધેલી રકમ નીચલી રકમમાંથી બાદ કરો તો ઉપરની રકમ આવી જવી જોઈએ. એકલો નીકળો હોય તો છેવટે એવી રીતે તપાસી લઈએ કે ક્યાંય ભૂલે નહીં પોતે. એ લક્ષનો વિષય છે. એનું એમ થવાનું કારણ લક્ષ છે, કે લક્ષ છે એમાં ક્યાંય ભૂલ થવા દેવી નથી. એમ તારા રક્ષણનું તને લક્ષ હોવું જોઈએ કે હવે મારે મારી હિંસા કરવી નથી, મારો ઘાત કરવો નથી, મારે મારું રક્ષણ કરી લેવું છે. નક્કી કર્યું કે અત્યારથી જ આ કામ કરવું છે, કેટલું મોડું કરશે? જેને અત્યારથી જ કરવું છે એને કેટલું મોડું કરશે? અને મોડું કરશે તો પછી પૂછવાનું તો છે કે જ્યારે ફરી મળે, જ્યારે મળે ત્યારે પૂછે કેમ ભાઈ શું ચાલુ કર્યું, કેવી રીતે કર્યું, ક્યાં સુધી? એમ કે છે આજે નથી કર્યું, હજી નથી કર્યું. સંસાર અનુભવો છે, સંસારની પ્રવૃત્તિ સ્પષ્ટ પ્રીતિથી કરવી છે, એને છૂટવું મુશ્કેલ છે. મુમુક્ષુ ભાઈ હતા, એટલે મુમુક્ષુ જ કહેવાય ને આપણે તો નામ છે. કે નહીં ભાઈ, મારે તો 12 મહિને પાંચ સભ્યનું કુટુંબ હતું, બે માણસ પોતે, ત્રણ સંતાન. મારે તો 1 લાખ રૂપિયા ન વધે ત્યાં સુધી મને હક ન પડે, મારે 1 લાખ તો કમાવા જ જોઈએ. આ મારે નક્કી કરેલી વાત છે. એટલે નિવૃત્તિ હું નથી લઈ શકતો એનું કારણ કે મારે 1 લાખ તો આવી આવે પછી જ મને એમ થાય કે નહીં હવે મારે. પણ એ ક્યાં હાથની વાત છે? અને ક્યાં સુધી આમ નામ કરશો? માણસ કોનો આયુષનો ભરોસો છે? અત્યારે તમે નિવૃત્તિ નથી લેતા કેમ કે તમને 1 લાખ મળતા નથી, એટલે ખર્ચીના મળી રહે છે, ઘર ખર્ચ મળી રહે છે, પણ લાખમાં જે તમારો ટાર્ગેટ છે એ પૂરો નથી થતો. માટે પ્રવૃત્તિ એક નહીં, બીજી નહીં, ત્રીજી, ગમે તે ગોતી કાઢવી, ગમે તે કરવું, પણ લાખ પૂરા કરવા નથી થતા. તો આ વર્ષે નહીં તો આવતા વર્ષે પ્રયત્ન કરીને પૂરા કરશું. પછી પણ આપણો પ્રયત્ન ચાલુ રાખવો ભાઈ, વસ્તુ પદ્ધતિ ખોટી છે. સ્પષ્ટ પ્રીતિથી જેને સંસારમાં પ્રવૃત્તિ કરવી છે એના માટે આ માર્ગ નથી. જેને સંસારને લાત મારવી છે, જેને સંસારને ખલાસ કરવો છે અને પોતાનું હિત સાધી લેવું છે, એવો જેને નિર્ણય કર્યો છે એના માટેની વાત છે. એટલી વાત તો સ્પષ્ટ છે. એ તો એને નક્કી કરવું જોઈએ કે હવે મારે કરવું છે શું, મારા જીવનનું ધ્યેય શું. એટલે તો પૂર્ણતાના લક્ષ્ય શરૂઆતવાળી વાત લીધી છે કે જીવનનું ધ્યેય શું, શેના માટે જીવવું છે? સંસાર વધારવા માટે જીવવું છે કે સંસારનો નાશ કરવા માટે જીવવું છે? એક વાત નક્કી કરીને લાઈન પકડવી પડશે. બે ઘોડે સવારે તો ઊંઘી થવાની નથી. ઘોડા બે હોય તોય કોઈ બે ઘોડા હોય માટે બે ની સવારી કરી શકાય છે એમ નથી. ભાઈ ઠીક છે, આપણને દેવગુરુ શાસ્ત્ર પણ મળ્યા, જ્ઞાનીઓ પણ મળ્યા, એ પણ કરીએ ને આ પણ કરીએ, બે ઘોડા ઉપર પગ રાખવા કે એક જ પડવાનો છે, બે માંથી એક કઈ નહીં રહીએ, એટલે એ તો બની શકતું નથી. એક વાત તો નક્કી કરવી પડશે કે મારે હિત સાધવું છે કે નથી સાધવું. આ વાત વગર તો આગળ ચાલવાનો પ્રશ્ન જ નથી. શરૂઆત થવાનો પ્રશ્ન નથી. પાપનો આરંભ કરી લક્ષ્મીનો સંગ્રહ કરી મા મૂર્છાથી ઉપાર્જન કરે છે, તેને બીજાના હાથમાં આપી અન્ય દેશમાં વેપાર આદિથી વધારવા માટે તેને સ્થાપન કરી, જમીનમાં દૂર છેટે મિલીને રાત દિવસ તેનું ચિંતન કરતા દૂર ધ્યાનથી મરણ પામી દુર્ગતિ જઈને જઈ પહોંચે છે, દુર્ગતિમાં જઈ પહોંચે છે. કૃપણે લક્ષ્મીનું રખવાડપણું અને દાસપણું જાણવું, કૃપણે દલોભી દૂર જમીનમાં નાખીને લક્ષ્મીને પાણા સમાન કરી છે. જેમ ભૂમિ બીજા પાણા ભૂમિમાં બીજા પાણા રહે છે તેમ લક્ષ્મીનું જાણો પેલા નાખતા હતા ને 100 વર્ષ પહેલાની વાત છે. તાતુના પૈસા સોના ચાંદી નાખતા હતા. રાજાના વારસના તથા કુટુંબના કાર્ય સાજા, પણ પોતાનો દેહ તો ભસ્મ થઈને ઉડી જશે તે પ્રત્યક્ષ નથી દેખતા. રાજાનું કાર્ય સાધ્યું, પોતાના વારસદારો પુત્રાદીનું પ્રપુત્ર પ્રપુત્ર વગેરે, પણ પોતાનો દેહ તો ભસ્મ થઈને ઉડી જશે તે પ્રત્યક્ષ નથી દેખતા. હવે એક વાક્ય છે કે આ લક્ષ્મી સમાન આત્માને ઠગવા વાળું બીજું કોઈ નથી. આખી વાત લખે છે. કેમ એને ઠગવા વાળું કીધું? કે પોતે પોતાનો દેહ છે ભસ્મ થઈને ઉડી જશે એ વાત એને દેખાતી નથી. લક્ષ્મી મેળવવા માટે એટલું એ ઠગાય છે. લક્ષ્મી મળે, આપણી સ્થિતિ સારી થાય, સ્થિતિ સારી થાય એના જેવું એ કંઈ નહીં. શું પોતાનો દેહ ભસ્મ થઈ જશે એ વાત પણ એ જોઈ શકવા નથી. પોતાના સમસ્ત પદાર્થને ભૂલી લક્ષ્મીના લોભનો માર્યો રાત્રિ અને દિવસ ઘોર આરંભ કરે છે. અકસ્તર ભોજન કરતો નથી, ટાઢીઓની વેદના સહન કરે છે, રાગાદિકના દુઃખને નથી જાણતો, ચિંતાતુર થઈને રાત્રે ઊંઘ નથી લેતો. હવે એક વાક્ય છે પાછું કે લક્ષ્મીનો લોભી પોતાનું મરણ થશે એમ પણ નથી ગણતો. એ વાત પણ ગણતો ગણતરીમાં નથી લેતો. નાની મોટી પ્રતિકૂળતા તો ગણતરીમાં નથી લેતો, પણ પોતાનું મરણ થશે એ વાત પણ ગણતરીમાં નથી લેતો. એમ જે ધનાર્થીનો જે વાત છે એમાં બે જગ્યાએ એ વાત નાખી છે, એના માર્ગની વાત નાખી છે. પંદરમો આંક છે, એમાં 2 રા છે. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહી તને કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રહી. ઉદય તો બંનેને પૂર્વકર્મ આવે છે, જ્ઞાની જ્ઞાતા દ્રષ્ટા થાય છે, ભીન પડે છે, અજ્ઞાની ઘેરાઈ જાય છે. અને ત્રીજો દોરો છે એ તો બહુ પ્રસિદ્ધ છે, વચનામૃત વિતરાવેના પરમ શાંત રસ મૂળ ઔષધ જે ભવ રોગના કાયર ને પ્રતિકૂળ. વિતરાગના વચનામૃતો આત્માને પુરુષાર્થ અર્થે એટલા બધા શાંતરસથી ના મૂળિયા દેવા, શાંતરસને ઉત્પન્ન કરવા માટે શાંતરસના મૂળિયા દેવા છે, અને ભવરોગને નાશ કરવાનો એક ઔષધિ અથવા દવા છે અથવા રામબાણ ઉપાય છે. એ જ હિન પુરુષાર્થી જીવને પ્રતિકૂળ પડે છે, હિન પુરુષાર્થી જીવને પ્રતિકૂળ પડે છે, અથવા જે લાયક નથી એવા જીવને, વિપર્યાસ જેને ઘણો છે એ પ્રતિકૂળ પડે છે, ઉલટું પડે છે. વાત તો જે છે તે છે વિતરાગ વચનમાં, પણ એકને પરમ શાંતિનું મૂળ થાય છે તો એકને અશાંતિનું નિમિત્ત પડે છે. શૈલી તો ઘણી છે વચન, કાય પુરુષાર્થહીન, જેને એ પુરુષાર્થ કરવો રૂચતો નથી, કરવો ગમતો નથી, કરવામાં એને પોતાનું સત્વ કામ કરતું લાગતું નથી, એને એવી પરિસ્થિતિવાળાને અથવા જેને પ્રતિકૂળ છે એની પરિસ્થિતિ બતાવી એ કાયર છે. આત્મિક પુરુષાર્થ કરવા માટે એ કાયર છે. એમ કોઈ લડાઈ કરવી હોય પહેલેથી આપણું કામ નહીં, આપણું કામ નહીં, આમાં આપણું કામ નહીં, એમાં આત્માને એની બધી વાત સાંભળે ને, આખા સંસાર, આખા સંસારને છોડી દેવાની વાત છે, સંસાર અર્થે કે ધનાર્થે રહેવાની વાત જ નથી. સ્પષ્ટ પ્રીતિથી સંસાર જેને કરવો છે એની એનું કામ નથી એમ કહી દીધું. આપણને તો ઘણી પ્રીતિ ઘણી રુચિ છે, હજી તો આપણે ઘણું સંસારમાં કરવું હોય એવું બધું થયા કરે છે, તો એને જરા આમાં પહેલેથી જ જાણે પોતે નહીં કરી શકે, નહીં કરી શકે, આવું ન કરી શકે, આવું ન થઈ શકે એવું એને લાગ્યા કરે છે. એની કાયરતા છે, એ જાતની કાયરતા છે. અને ગ્રસ્તી હોય, કુટુંબ પરિવાર લઈને બેઠે કે આટલું બધું હોય, કાંઈ એની આટલી બધી કાંઈ વાત કેવી રીતે થઈ શકે એને એમ લાગે, એ બધી કાયરતાની વાત છે. સારી ગતિમાં સંઘની પંચેન્દ્રિય જીવ અનુભવ કરી શકે, ભવનો નાશ કરી શકે, અને આ કે મારે આટલું બધું આમ ને આટલું બધું આમ ને આટલું આમ ને આમ ને આમાં ક્યાં બહાર નીકળી શકાય એવું છે એને એમ લાગ્યા કરે. આ બધા બધી ઉપાધિમાંથી કેવી રીતે બહાર નીકળવું ને ક્યાં બહાર નીકળી શકાય એવું છે, એ બધા કાયરતાના પરિણામ છે. અથવા કોઈને વિરોધાભાસ થાય છે, વિરોધ આવે છે વાતનો, વિતરાગના સિદ્ધાંતો હોય, વિતરાગી વચનો હોય, આદ્રવ્ય દ્રષ્ટિની તીખી વાતો આવે છે, તો એનો જે વિરોધ થાય છે, એ જે તીખી વાતો છે એ તો પુરુષાર્થના અને એકદમ પ્રેરણાની વાતો છે, એ કાયરતાને સૂચવે છે. એમ અનેક પ્રકાર છે કાયરતામાં, એને એ વાતનો વિરોધ થઈ જાય છે. આવું તો હતું છે દેવગુરુ શાસ્ત્રને એના આયતન કયા એવી બધી વાતો આવે. લોકોનો સંસાર તો એમ કે કુટુંબ પરિવાર છે, પણ જે નવરો થઈને શાસ્ત્ર વાંચે છે નિવૃત્ત થઈને, અને છતાં અનુભવનો પ્રયત્ન કરતો નથી, કે છે કે એ શાસ્ત્ર એનો સંસાર છે. એક કુરથી એમ કે આગમની તું પ્રવૃત્તિ રાખજે, આગમ છોડીશ નહીં, આગમ તો ચક્ષુ છે, જગત ચક્ષુ છે, મુનિરાજ આગમ ચક્ષુ છે, મુનિઓ પણ વાંચે છે, અનુભવ ન કરતો એને કડક કહી દે એ આગમ નથી, તારા માટે એ જ સંસાર છે, તું વાંચો જ કે એમાં અનુભવ કરવા જેવું છે, ને અનુભવનો તો કાંઈ પ્રયત્ન જ કરતો નથી, આખો દી વાંચ વાંચ કરે છો, સાંભળવા કરે છો, અનુભવના પ્રયત્ન માટે શું કરે છો, અનુભવનો પુરુષાર્થ તો કરતો નથી, એને વાંચ વાંચ કરે એનો શું અર્થ છે, એ તારો સંસાર છે. લોકોની બહારની પ્રવૃત્તિ સંસાર છે, તારો આ સંસાર છે. વિતરાગના વચનામૃત છે, વિતરાગ થવા માટેના વચનામૃત છે. કોઈ લાયક નથી એને એમ લાગે છે કે આવું તો કહેવાતું છે, માણસને વાંચવું છોડી દે, શાસ્ત્રો છોડી દે, કે શાસ્ત્રોનું વાંચન છોડી દેશે આમ કે ના, ભાઈ હું છોડી દે એની વાત છોડી દે, તું તારું તો પણ સમજ મુખની તું શું કરવા ચિંતા કરે છે કે લોકોને આમ નુકસાન થશે, બીજાને આમ કહેવાથી આમ થશે ને આમ કરવાથી આમ, તારું પકડ કે તને લાભ થાય એમ છે કે નહીં એમાંથી. પોતાને તો સંભાળે નહીં ને દુનિયા આખીને માંડે, એ બધી કાયરતાના વિષય છે. કાયરતામાં જાય છે કેમ કે એને વિરોધ આવે છે. પરમ સત્ય હોય છે, પરમ વિતરાગ પ્રતિપાદક વચનો હોય છે, એનો જ એને નિષેધ આવે છે, એની કાયરતા. ભાવના નાશના જે ઔષધિ સમાન છે એનો નિષેધ કરે તો કાયરતા વગેરે કેમ કરે. સર્વજ્ઞનો વિષય ચાલે છે, સર્વજ્ઞને વચ્ચે ન રાખવા. ભાઈ સર્વજ્ઞ તો અનંત વીરી પ્રગટ કરવી સર્વજ્ઞ છે, એને ક્યાં ઉડા વચ્ચે થી ક્યાંથી આગમ ક્યાંથી નીકળ્યા? સર્વજ્ઞ સિવાય આગમ ક્યાંથી નીકળ્યા? ધર્મ કોણે શરૂ કર્યો? સર્વજ્ઞ સિવાય કોણ ધર્મ શરૂ કરે? સર્વ ધર્મનું મૂળ સર્વજ્ઞ છે, તત્વના નિરૂપણનું મૂળ સર્વજ્ઞ છે, અને વિશ્વસનીય કોઈ હોય તો સર્વજ્ઞ છે, આપ્ત પુરુષ છે. એનો નિષેધ કેવી રીતે? એનો નિષેધ કરે છે એ પણ કાયરતા છે. અનેક પ્રકારે છે કાયરતા, તો ઘણી રીતે છે. એ રીતે વિશેષ
મંગળ ભગવાન જય પરમ કૃપાળુ શ્રી કાનો.